એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે આપણી આજની આ ખાસ જ્ઞાન ગોષ્ઠીમાં. અહીં આપણે એમ કે સાથે મળીને દુનિયાના જે મહત્વના વિચારો છે, પુસ્તકો છે, એના ઊંડાણમાં ઉતરીએ છીએ.
હા, જેથી ઓછા સમયમાં વધુ સારી રીતે સમજી શકાય.
બરાબર. અને આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે ખરેખર ઘણા લોકોની, એમ કહી શકાય કે કામ કરવાની અને જીવન જીવવાની જે રીત છે ને, એના પર સવાલો ઊભા કર્યા છે.
હા,
ટિમોથી ફેરિસનું પુસ્તક ધ 4-આવર વર્ક વીક, એટલે કે 4 કલાકનું કાર્ય સપ્તાહ.
અને આ પુસ્તક એમ કહેવાય ને કે આજે પણ એટલું જ, કદાચ પહેલા કરતા પણ વધુ પ્રસ્તુત છે.
સાચી વાત.
કેમ?
કારણ કે પેલી પરંપરાગત ઘરેડ છે ને, 9-થી 5ની નોકરી, પછી વર્ષો સુધી બસ મહેનત કરો અને નિવૃત્તિની રાહ જુઓ.
હા, બસ એ જ.
આ પુસ્તક એને સીધો પડકાર ફેંકે છે. એમ પૂછે છે કે શું ખરેખર જીવન જીવવાનો આ એક જ રસ્તો છે? અને એનો જવાબ પણ આપે છે ને, એક નવો રસ્તો બતાવે છે.
બિલકુલ. અને આ પડકાર ફેંકનાર વ્યક્તિ ટિમોથી ટિમ ફેરિસ પોતે પણ કંઈક અંશે, એમ કહીએ કે પરંપરાગત નથી.
અચ્છા, કોણ છે?
એ અમેરિકન ઉદ્યોગ સાહસિક છે, રોકાણકાર છે, લેખક છે, પ્રિન્સ્ટન જેવી મોટી યુનિવર્સિટીમાંથી ભણ્યા છે, પછી એમણે સ્પોર્ટ્સ ન્યુટ્રિશન કંપની પણ શરૂ કરી. પણ વાત ત્યાં અટકતી નથી.
ઓકે.
જે વાત એમને આ વિષય પર લખવા માટે ખરેખર યોગ્ય બનાવે છે ને, તે એમનો પોતાનો અનુભવ છે.
પોતાનો અનુભવ એટલે?
એમણે જે કંપની સ્થાપેલી બ્રેઇન ક્વિકેન, એમાં તેઓ અઠવાડિયાના 80-80 કલાક કામ કરતા હતા અને રીતસર થાકીને ભાંગી પડવાની હાલતમાં હતા.
80 કલાક? બાપ રે.
હા, તો એમણે આ પુસ્તકમાં જે સિદ્ધાંતો આપ્યા છે ને, જેમ કે બિનજરૂરી કામ કાઢી નાખો, કામ બીજાને સોંપો, ટેકનોલોજી વાપરો, એ બધું એમણે પહેલા પોતાના પર અજમાવ્યું, પોતાની કંપની પર.
અને પરિણામ શું આવ્યું?
પરિણામ, કામના કલાકો અઠવાડિયાના 80થી ઘટીને 4 પર.
શું વાત કરો છો? 80-4? અને કંપનીનું શું થયું? નફો?
આશ્ચર્ય તો એ જ છે, કંપનીનો નફો ઘટવાને બદલે વધ્યો.
અરે વાહ, આ તો જાદુ જેવું લાગે છે.
હા, પણ એ જાદુ નથી, એમ કે એ પ્રયોગ અને ચોક્કસ પદ્ધતિનું પરિણામ છે. ફેરિસ તો પોતાને માનવ ગિની પિક કહેવડાવવાનું પસંદ કરે છે.
હા,
એટલે?
એટલે કે તેઓ સતત પોતાના પર નવા નવા પ્રયોગો કરતા રહે છે. કોઈ નવી ભાષા ફટાફટ શીખવી હોય, ટેંગો ડાન્સમાં માસ્ટરી મેળવવી હોય, કિકબોક્સિંગ શીખવું હોય.
અચ્છા.
તેઓ ખાલી વાતો નથી કરતા, પોતે કરી બતાવે છે. અને પોતાની સફળતા હોય કે નિષ્ફળતા, બધું ખુલ્લા દિલથી શેર કરે છે. આના કારણે જ એમની વાતમાં વજન પડે છે.
બરાબર.
એટલે જ એમને લાઇફસ્ટાઇલ ડિઝાઇનના પ્રણેતા ગણવામાં આવે છે એમને.
બિલકુલ. લાઇફસ્ટાઇલ ડિઝાઇન એટલે પોતાની મરજી મુજબની જીવનશૈલી ઘડવી, એ વિચારના તેઓ મુખ્ય હિમાયતી છે.
બહુ રસપ્રદ. તો ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. ફેરિસ મૂળભૂત રીતે કહેવા શું માંગે છે?
એમની મુખ્ય દલીલ એ છે કે આપણે મોટા ભાગે જે રીતે જીવીએ છીએ ને, પેલી યોજના પ્રમાણે.
કઈ યોજના?
પેલી કે યુવાનીમાં બસ સખત મહેનત કરો, પૈસા બચાવો અને પછી 60-65 વર્ષે નિવૃત્ત થઈને જીવન માણો.
હા, મોટા ભાગે એવું જ હોય છે.
ફેરિસ આને ડિફર્ડ લાઈફ પ્લાન કહે છે, એટલે કે જીવનને ભવિષ્ય પર મુલતવી રાખવાની યોજના. અને એ પૂછે છે કે ભાઈ, શા માટે આટલી લાંબી રાહ જોવાની? શા માટે અત્યારે જ જીવનનો આનંદ ન માણી શકાય?
એટલે નિવૃત્તિની રાહ જોયા વગર અત્યારે જ સારું જીવન જીવવાની વાત છે. પણ એ કેવી રીતે શક્ય બને? કામ તો કરવું પડે ને પૈસા કમાવા.
ચોક્કસ ચોક્કસ, કામ તો કરવું જ પડે. પણ ફેરિસ જે વૈકલ્પિક રસ્તો બતાવે છે, એ છે લાઇફસ્ટાઇલ ડિઝાઇન.
એ કેવી રીતે કામ કરે?
એનો અર્થ છે કે ટેકનોલોજીનો સ્માર્ટ ઉપયોગ કરવો, પછી દુનિયાભરમાં જ્યાં સસ્તો શ્રમ મળે છે એનો ફાયદો ઉઠાવવો, જેને ગ્લોબલ લેબર આર્બિટ્રેજ કહે છે.
ઓકે.
અને પોતાની કાર્યક્ષમતા વધારીને એવી આવકના સ્ત્રોત ઊભા કરવા જે આપોઆપ ચાલતા રહે, ઓટોમેટેડ ઇન્કમ.
ઓટોમેટેડ ઇન્કમ એટલે કે જેમાં ઓછો સમય આપવો પડે.
બરાબર. જેમ કે અઠવાડિયાના માત્ર 4 કલાક. ફેરિસ માટે સંપત્તિ એટલે ખાલી બેંક બેલેન્સ નહીં
તો
શું? તમારી પાસે કેટલો ફ્રી ટાઈમ છે અને શું તમે ગમે ત્યાંથી કામ કરી શકો છો. પેલી મોબિલિટી એ સાચી સંપત્તિ છે. ધ્યેય એ છે કે વર્તમાનમાં જ એવું જીવન જીવો જેમાં તમે તમારા શોખ પૂરા કરી શકો, મુસાફરી કરી શકો, નવા અનુભવો લઈ શકો.
એટલે કામ જીવન માટે, જીવન કામ માટે નહીં, એવું.
બરાબર, એ જ પોઈન્ટ છે.
આ વિચાર ખરેખર એવા લોકોને સ્પર્શી જાય જો પોતાની 9 to 5 જોબથી કંટાળી ગયા છે, અથવા તો એવા બિઝનેસમેન જે પોતાના ધંધાના ગુલામ બની ગયા છે.
હા, બરાબર.
તો ફેરીસે આ બધું કરવા માટે કોઈ ચોક્કસ પદ્ધતિ, કોઈ ફ્રેમવર્ક આપ્યું છે?
હા, આપ્યું છે. એમણે આખી પ્રક્રિયાને 4 સ્ટેપ્સમાં વહેંચી દીધી છે. યાદ રાખવામાં પણ સરળ છે. એનું ટૂંકું નામ છે ડીલ.
ડીલ
એટલે ડી એટલે ડેફિનેશન, વ્યાખ્યા. ઈ એટલે એલિમિનેશન, નિવારણ. એ એટલે ઓટોમેશન, સ્વયંચાલન. અને એલ એટલે લિબરેશન, મુક્તિ.
DEAL. ઓકે.
આ 4 પગલાં એક પછી એક ફોલો કરીને કોઈ પણ વ્યક્તિ પોતાની લાઇફસ્ટાઇલ ડિઝાઇન કરી શકે એવું એમનું કહેવું છે.
સરસ. ચાલો તો આ દરેક પગલાંને થોડું વિગતે સમજીએ. શરૂઆત કરીએ ડીથી, ડેફિનેશન. આમાં શું છે
ડેફિનેશન? એટલે પહેલા તો આપણી માનસિકતા બદલવી પડે.
માનસિકતા કેવી રીતે?
સમાજે જે આપણા મગજમાં ઠસાવી દીધું છે ને, કામ વિશે, જીવન વિશે, જેમ કે સખત મહેનત જ સફળતાની ચાવી છે, અથવા તો વ્યસ્ત રહેવું બહુ સારું કહેવાય.
હા, એ બધી માન્યતાઓ,
એને પડકારવાની જરૂર છે. ફેરિસ કહે છે કે ખુશી જેવી અસ્પષ્ટ વસ્તુ પાછળ ના ભાગો, એના બદલે નક્કર અને ઉત્તેજક ધ્યેયો નક્કી કરો. એવા ધ્યેયો જેનાથી તમને ખરેખર જોશ આવે.
નક્કર ધ્યેયો એટલે કેવા પ્રકારના? દાખલો આપશો?
હા, અહીં તેઓ 2 પ્રકારના લોકોની વાત કરે છે, ડિફરર્સ અને ન્યૂ રિચ.
અચ્છા.
ડિફરર્સ એટલે જેઓ જીવનને ભવિષ્ય પર ટાળે છે, અને ન્યૂ રિચ એટલે નવા સમૃદ્ધ. આ એ લોકો છે જેઓ પૈસા કરતા સમય અને સ્વતંત્રતાને વધુ મહત્વ આપે છે. તેઓ કુલ કેટલી કમાણી કરી, એબ્સોલ્યુટ ઇન્કમ, એના કરતા જુએ છે કે 1 કલાક કામ કરવાના બદલામાં કેટલું મળ્યું અને કેટલો સમય ગયો. રિલેટિવ ઇન્કમ.
ઓકે, અને આ માટે કોઈ ટૂલ્સ છે?
હા, 2 મુખ્ય ટૂલ્સ છે. પહેલું છે ફિયર સેટિંગ.
ફિયર સેટિંગ, ડરને સેટ કરવો, એ શું છે વળી?
હા, એટલે ડરનો સામનો કરવો. જુઓ, મોટા ભાગના લોકો બદલાવથી ડરે છે. નોકરી છોડવી, ધંધો કરવો, શહેર બદલવું, આ બધામાં ડર લાગે ને?
લાગે જ ને.
તો ફિયર સેટિંગ એ ડરને કાબૂમાં લેવાની ટેકનિક છે. તમારે વિચારવાનું કે તમે જે કરવા માંગો છો એમાં સૌથી ખરાબમાં ખરાબ શું થઈ શકે.
ઓકે.
એને વિગતવાર લખો. પછી વિચારો કે જો એવું થાય તો નુકસાન ઘટાડવા કે સ્થિતિ સુધારવા શું કરી શકાય. અને છેલ્લે, આ જે સંભવિત નુકસાન છે એની સરખામણી કરો કશું જ ન કરવાના પરિણામ સાથે. મતલબ, જો તમે ડરના માર્યા કંઈ કરો જ નહીં તો એની શું કિંમત ચૂકવવી પડશે?
હા, અચ્છા.
હા, ઘણીવાર આપણને સમજાય છે કે પેલો ડર છે ને એ વાસ્તવિકતા કરતા ઘણો મોટો બનાવી દીધો હોય છે આપણે.
વાહ, આ તો બહુ જ પ્રેક્ટિકલ અને ઉપયોગી વિચાર છે. અને બીજું ટૂલ કયું કયું?
બીજું છે ડ્રીમ લાઇનિંગ, સ્વપ્ન રેખાંકન.
ડ્રીમ લાઇનિંગ?
હા, આ ધ્યેય નક્કી કરવાની એક પદ્ધતિ છે. ખાલી એમ નહીં વિચારવાનું કે મારે ખુશ રહેવું છે કે મારે બહુ પૈસા કમાવા છે, એ બધું અસ્પષ્ટ છે.
તો શું કરવાનું?
તમારે આગામી 6 થી 12 મહિનામાં તમે શું બનવા માંગો છો, જેમ કે કોઈ ભાષા શીખવી, શું મેળવવા માંગો છો, જેમ કે કોઈ વસ્તુ ખરીદવી, અને શું કરવા માંગો છો, જેમ કે ક્યાંક ફરવા જવું, એની ચોક્કસ યાદી બનાવવાની.
ચોક્કસ યાદી.
પછી આ બધા સપના પૂરા કરવા માટે દર મહિને કેટલી આવક જોઈએ એની ગણતરી કરવાની. એને એ કહે છે TMI, ટાર્ગેટ મંથલી ઇન્કમ.
ઓકે.
નાની લાઇફસ્ટાઇલ માટે જેટલા પૈસા જોઈએ એવું ધારતા હતા એના કરતાં ઘણા ઓછા પૈસાની જરૂર હોય છે.
સાચી વાત. આનાથી લક્ષ્ય વધુ નક્કર અને પહોંચી શકાય એવું લાગે.
બરાબર.
ખૂબ સરસ. તો ડેફિનેશન પછી આવે છે ઈ, ઇલિમિનેશન, નિવારણ. આ સ્ટેપમાં શું છે?
એલિમિનેશન એટલે દૂર કરવું. શું દૂર કરવું? તો કે સમયનું બગાડ કરતી બધી બિનજરૂરી વસ્તુઓ અને પ્રવૃત્તિઓ, અને એ પણ નિર્દયતાથી.
નિર્દયતાથી.
હા, ફેરિસ કહે છે કે આપણો ધ્યેય વધુ કામ કરવાનો નથી, પણ વધુ અસરકારક બનવાનો છે. અહીં પેલો 80-20 નો નિયમ બહુ કામ લાગે છે.
80-20 નિયમ?
હા, પેરેટોનો સિદ્ધાંત, એ જ ને?
હા, એ જ. કે આપણા 80% પરિણામો ફક્ત 20% પ્રવૃત્તિઓમાંથી આવે છે. તો આપણું કામ એ છે કે એ ચાવીરૂપ 20% પ્રવૃત્તિઓ કઈ છે એને ઓળખવી અને આપણી મોટાભાગની શક્તિ એના પર જ લગાવવી.
અને બાકીની 80% પ્રવૃત્તિઓનું શું, જે ઓછી મહત્વની છે?
એને કાં તો સાવ દૂર કરી દો, અથવા ઓછી કરી નાખો, અથવા જો શક્ય હોય તો બીજા કોઈને સોંપી દો. એટલે ઓછા કામથી વધુ પરિણામ. પણ ઘણીવાર એવું નથી થતું કે કોઈ કામ પૂરું કરવા માટે જેટલો સમય આપ્યો હોય એટલો સમય લાગી જ જાય છે, ભલે કામ નાનું હોય.
તમે બિલકુલ સાચી વાત પકડી. આને પાર્કિન્સનનો નિયમ કહે છે.
પાર્કિન્સનનો નિયમ?
હા, કે કામ છે ને એ એને પૂરા કરવા માટે ફાળવેલા સમય જેટલું જ ફેલાય છે, ફુગ્ગા જેવું. જો કોઈ કામ માટે એક અઠવાડિયું આપો તો એ અઠવાડિયું ચાલશે, પણ જો એ જ કામ માટે 2 દિવસની ડેડલાઈન આપો તો મોટાભાગે 2 દિવસમાં પૂરું થઈ જશે.
તો આનો ઉપાય શું?
ફેરિસ કહે છે કે દરેક કામ માટે ટૂંકી અને આક્રમક સમયમર્યાદા નક્કી કરો, ડેડલાઈન ટૂંકી રાખો. આનાથી તમે મજબૂર થશો કે ફક્ત જરૂરી બાબતો પર જ ધ્યાન આપો.
બરાબર.
આ સિવાય સમય બચાવવા માટે બીજી કોઈ ટિપ્સ ખરી?
હા, ઘણી છે. એક છે લો ઇન્ફોર્મેશન ડાયટ, ઓછી માહિતીનો આહાર.
એ વળી શું?
આજકાલ આપણે માહિતીના ધોધમાં ડૂબેલા રહીએ છીએ. સતત ન્યૂઝ, સોશિયલ મીડિયા, ઇમેઇલ, નોટિફિકેશન.
સાચી વાત છે, ધ્યાન જ નથી રહેતું. ફેરિસ કહે છે કે આ બિનજરૂરી માહિતીનો વપરાશ ઘટાડો. ફક્ત એ જ માહિતી લો જે તમારા તાત્કાલિક લક્ષ્યો માટે ખરેખર જરૂરી હોય. બીજી ટેકનિક છે બેચિંગ, એટલે કે એક સરખા કામ ભેગા કરીને એક સાથે પતાવી દેવાના.
દાખલા તરીકે?
જેમ કે દિવસમાં 10 વાર ઇમેલ ચેક કરવાને બદલે નક્કી કરો કે દિવસમાં ફક્ત 2 જ વાર ઇમેલ જોઈશ, સવારે અને સાંજે, અને ત્યારે બધા ઇમેલ એક સાથે પતાવી દેવાના.
હા, આ તો થઈ શકે.
એવી જ રીતે ફોન કોલ્સ કરવા, બિલ ભરવા, બીજા નાના નાના કામો, આ બધાને ગ્રુપમાં કરવાથી ફોકસ વધે છે અને સમય બચે છે.
આ બધું સાંભળવામાં તો ઘણું સારું લાગે છે, પણ શું આ ખરેખર સામાન્ય નોકરીમાં શક્ય છે, જ્યાં બોસ હોય, ટીમ હોય, મીટિંગો હોય?
સારો સવાલ છે. કદાચ બધું જ સીધે સીધું લાગુ ન પડે, પણ 80-20નો નિયમ તો લગભગ બધે જ કામ કરી શકે છે. કયા કામ ખરેખર મહત્વના છે એ ઓળખીને એને પ્રાધાન્ય આપવું. બેચિંગ પણ ઘણીવાર શક્ય બને છે, અને રિમોટ વર્ક માટે કેવી રીતે વાત કરવી એની પણ સ્ટ્રેટેજી ફેરિસ આગળ આપે છે. મુદ્દો એ છે કે નાના ફેરફારોથી શરૂઆત કરવી.
બરાબર. તો ડેફિનેશન અને એલિમિનેશન પછી આવે છે એ, ઓટોમેશન, સ્વયંચાલન. આનો શું મતલબ છે?
ઓટોમેશન એટલે એવી સિસ્ટમ બનાવવી જે તમારી સીધી હાજરી વગર આપોઆપ આવક પેદા કરે.
આપોઆપ? કેવી રીતે?
અહીં મુખ્ય વિચાર છે મ્યુઝ બનાવવાનો.
મ્યુઝ?
હા, પણ અહીં મ્યુઝ એટલે એક નાનો સ્વયંચાલિત વ્યવસાય. સામાન્ય રીતે આ કોઈ ચોક્કસ માર્કેટ, નિશ માર્કેટ માટેનું ઉત્પાદન વેચતો હોય, કાં તો ભૌતિક ઉત્પાદન અથવા તો માહિતી ઉત્પાદન, જેમ કે કોઈ ઓનલાઈન કોર્સ કે ઈ બુક.
ઓકે.
અને મહત્વની વાત એ છે કે આ વ્યવસાય મોટે ભાગે ઓનલાઈન હોય, જેથી તેને દુનિયામાં ગમે ત્યાંથી ચલાવી શકાય.
પણ વ્યવસાય બનાવવો અને ચલાવવો એમાં તો ઘણો સમય જાય ને, ઓટોમેશન કેવી રીતે આવ્યું?
અહીં જ ફેરિસની પદ્ધતિ કામ લાગે છે. એ કહે છે કે બિઝનેસના જે ભાગ ઓટોમેટ થઈ શકે, જેમ કે ઓર્ડર લેવા, પેમેન્ટ લેવું, એને ટેકનોલોજીથી ઓટોમેટ કરો.
અને જે કામ જાતે કરવા પડે એનું શું? જેમ કે ગ્રાહક સેવા, પેકિંગ, શિપિંગ.
એને આઉટસોર્સ કરો, એટલે કે બીજા કોઈને સોંપી દો. આ માટે વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ્સ એટલે કે VS બહુ ઉપયોગી થઈ શકે છે.
વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ્સ એ કોણ હોય?
વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ્સ એટલે એવા લોકો જે દૂર બેઠા તમારા માટે કામ કરે, ફ્રીલાન્સર હોય છે. તમે એમને કલાકના ભાવે પૈસા ચૂકવો.
શું કામ કરી શકે એ લોકો?
ઘણા બધા કામ. તમારા ઇમેઇલ મેનેજ કરવા, સોશિયલ મીડિયા સંભાળવું, રિસર્ચ કરી આપવું, ગ્રાહકોના સવાલોના જવાબ આપવા.
અચ્છા.
અને ઘણીવાર ભારત, ફિલિપાઈન્સ જેવા દેશોમાંથી ઓછા ખર્ચે સારા VS મળી રહે છે. આને જીઓ આર્બિટ્રેજ કહે છે, જુદા જુદા દેશોના ખર્ચના તફાવતનો લાભ લેવો.
એટલે જે કામ અમેરિકામાં કદાચ $30 પ્રતિ કલાકનું હોય એ ભારતમાં $10માં થઈ જાય.
હા, કંઈક એવું જ. એટલે બીજા લોકો અને ટેકનોલોજીની મદદથી ધંધો ચલાવવાનો, જેથી આપણો સમય બચે.
પણ ધંધો શરૂ કરતા પહેલા જો આઈડિયા ન ચાલે તો?
એના માટે ફેરિસ માઇક્રો ટેસ્ટિંગની વાત કરે છે, એટલે કે મોટું રોકાણ કરતા પહેલા નાના પાયે ચકાસી લો કે તમારા આઈડિયામાં દમ છે કે નહીં.
કેવી રીતે?
માંગે છે કે કેમ? જો રિસ્પોન્સ સારો મળે તો જ આગળ વધો. આનાથી જોખમ ઘટે છે.
બરોબર.
અને અંતિમ ધ્યેય શું છે? મેનેજમેન્ટ બાય એબસેન્સ, એટલે કે તમારી ગેરહાજરીમાં પણ ધંધો વ્યવસ્થિત ચાલતો રહે એવી સિસ્ટમ ગોઠવવી.
સંજય ગયો. અને હવે છેલ્લું પગલું, એલ, લિબરેશન, મુક્તિ. શેનાથી મુક્તિ?
ભૌગોલિક બંધનમાંથી મુક્તિ, એટલે કે તમે ગમે ત્યાંથી કામ કરી શકો એ સ્વતંત્રતા.
જો કોઈ કર્મચારી હોય તો એ કેવી રીતે મુક્ત થાય?
તો ફેરેસ રિમોટ વર્ક માટે વાટાઘાટ કરવાની સલાહ આપે છે, પણ સીધું નહીં.
તો
પહેલા ઓફિસમાં સાબિત કરો કે તમે બહુ પ્રોડક્ટિવ છો, પછી પ્રસ્તાવ મૂકો કે અઠવાડિયામાં એક દિવસ ઘરેથી કામ કરવા દો,
ટ્રાયલ બેઝ પર.
હા, અને જો એ સફળ રહે તો ધીમે ધીમે એને વધારવાની કોશિશ કરો. સાબિત કરો કે ઘરેથી કામ કરવાથી તમારું કામ વધુ સારું થાય છે.
અને જો પોતાનો ધંધો હોય તો?
તો શરૂઆતથી જ એને એવી રીતે ડિઝાઇન કરો કે એ લોકેશન ઇન્ડિપેન્ડન્ટ હોય, કોઈ એક જગ્યાએ બંધાઈ રહેવાની જરૂર ન પડે.
આ બધાનો ફાયદો શું? મુક્તિ મળી ગઈ પછી?
આ બધાનો અંતિમ ફાયદો છે મિનિ રિટાયરમેન્ટ્સ લેવાની ક્ષમતા.
મિનિ રિટાયરમેન્ટ્સ? આવડી શું નવું આવ્યું? નિવૃત્તિ તો એક જ વાર હોય ને.
અહીં જ તો ફેરિસ પરંપરાગત વિચારને તોડે છે. એ કહે છે કે શા માટે 65 વર્ષ સુધી રાહ જોવી?
તો શું કરવું?
એના બદલે જીવન દરમિયાન જ નાના નાના બ્રેક લો, લાંબા બ્રેક, 1 થી 6 મહિનાના.
6 મહિના?
હા, આ સમયનો ઉપયોગ કરો દુનિયા ફરવા માટે, કોઈ નવો શોખ કેળવવા, નવી ભાષા શીખવા, અથવા બસ આરામ કરવા ને પરિવાર સાથે સમય ગાળવા માટે. આ છે ખરી મુક્તિ.
આ વિચાર તો ખરેખર ક્રાંતિકારી છે. પણ પછી આટલા લાંબા વેકેશન પછી કામ પર પાછા ફરવાનું મન થાય કે પછી કંટાળો ના આવે?
સારો મુદ્દો ઉઠાવ્યો. ફેરિસ પણ ચેતવણી આપે છે કે આ નવી મળેલી સ્વતંત્રતા ક્યારેક ખાલીપો લાવી શકે છે. જો તમારી પાસે કરવા માટે કંઈ અર્થપૂર્ણ ન હોય તો કંટાળો આવી શકે.
તો શું કરવું?
એટલે આ મિનિ રિટાયરમેન્ટના સમયનો ઉપયોગ કંઈક શીખવામાં, સમાજ માટે કંઈક કરવામાં, કે પછી પોતાના રસના ક્ષેત્રોમાં વધુ ઊંડા ઉતરવામાં કરવો જોઈએ. હેતુ શોધવો પડે.
બરાબર. તો આખું ડીલ ફ્રેમવર્ક સમજ્યા પછી જો ટૂંકમાં કેવું હોય તો આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ કયા ગણી શકાય?
મને લાગે છે કે સૌથી પહેલો અને મહત્વનો સંદેશ છે સંપત્તિની પુનઃવ્યાખ્યા.
એટલે
કે સાચી સંપત્તિ ફક્ત પૈસા નથી, પણ સમય અને સ્વતંત્રતા છે. આપણે ત્યાં પણ જોઈએ છીએ ને, ગુજરાતમાં કે ભારતમાં લોકો તહેવારો માટે, પરિવાર માટે સમય કાઢે છે, ભલે પગાર કપાય, કારણ કે સમયનું મૂલ્ય છે.
હા, એ તો છે.
ફેરિસ બસ એ જ વાતને વ્યવસ્થિત રીતે જીવનમાં ઉતારવાની વાત કરે છે.
બીજો સંદેશ?
બીજો છે પેલી વિલંબિત જીવન યોજનાની ટીકા, પેલી જૂની વિચારસરણી કે યુવાનીમાં ઘસાઈ જવાનું અને ઘડપણમાં આરામ કરવાનો. એ કદાચ હવે એટલી યોગ્ય નથી. દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે. એના કરતાં જીવન દરમિયાન જ મિનિ રિટાયરમેન્ટ્સ લઈને આનંદ માણવો એ વધુ સારો વિકલ્પ હોઈ શકે. અને ભારતમાં યુવા પેઢી પણ હવે વર્ક લાઇફ બેલેન્સને વધુ મહત્વ આપી રહી છે, ખરું ને?
હા, બિલકુલ, એ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે.
ત્રીજો મુદ્દો છે અસરકારકતા પર ભાર, વ્યસ્તતા પર નહીં. પેલો 80-20 નિયમ?
હા, એ જ.
આખો દિવસ કામમાં ડૂબેલા રહેવું એ સફળતાની નિશાની નથી. મહત્વનું એ છે કે તમે સાચા કામ પર ધ્યાન આપો છો કે નહીં. પરિણામ લક્ષી બનવું.
અને ચોથો?
ચોથો છે ઓટોમેશન અને સિસ્ટમ્સ થિંકિંગ. સ્વતંત્રતા મેળવવી હોય તો પ્રોસેસ અને સિસ્ટમ બનાવવી પડે, ભલે ધંધામાં હોય કે અંગત જીવનમાં. ટેકનોલોજી અને આઉટસોર્સિંગનો ઉપયોગ કરીને પોતાને બિનજરૂરી કામમાંથી કેવી રીતે મુક્ત કરી શકાય એ શીખવું જરૂરી છે.
ભારતમાં પણ હવે ઓનલાઈન બિઝનેસ અને પેસિવ ઇન્કમમાં લોકોનો રસ વધી રહ્યો છે, એ આની સાથે જોડાયેલું લાગે છે.
બરાબર.
આ પુસ્તકમાં એવી ઘણી વાતો છે, એવી પંક્તિઓ છે જે સીધી અસર કરે છે, યાદ રહી જાય એવી.
હા, ચોક્કસ. જેમ કે એક છે, વ્યસ્ત રહેવાને બદલે ઉત્પાદક બનવા પર ધ્યાન કેન્દ્રિત કરો.
સાંભળવામાં સાદું લાગે, પણ આપણે કેટલી વાર ખાલી વ્યસ્ત દેખાવા માટે જ કામ નથી કરતા હોતા, ભલે એનું પરિણામ કંઈ ન હોય.
સાચી વાત. અને પેલી ડરવાળી વાત પણ બહુ ગમી. જે કરવામાં આપણને સૌથી વધુ ડર લાગે છે તે સામાન્ય રીતે તે જ હોય છે જે કરવાની આપણને સૌથી વધુ જરૂર હોય છે.
હા, આનો અર્થ એ થયો કે ડર ખરેખર તો એક સંકેત છે કે આપણે આપણા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી રહ્યા છીએ, અને ખરી વૃદ્ધિ તો ત્યાં જ થાય છે ને.
બિલકુલ. અને આ તો જુઓ કેવી સીધી ચોટ કરે છે. કોઈક દિવસ એ એક રોગ છે જે તમારા સપનાને તમારી સાથે કબરમાં લઈ જશે.
ઓહો, આકરી વાત છે.
પણ સાચી છે ને. આપણે કેટલા બધા કામ કોઈક દિવસ કરીશું એમ કહીને ટાળી દઈએ છીએ. ફેરેસ કહે છે કે કોઈક દિવસ ક્યારે નથી આવતો, શરૂઆત તો આજે જ કરવી પડે.
બરાબર. તો આ બધા સારા વિચારો છે, પણ રોજિંદા જીવનમાં આને કેવી રીતે ઉતારવા? શું બધાએ નોકરી છોડીને ધંધો જ કરવો પડે?
ના ના, એવું જરાય જરૂરી નથી. આ પુસ્તકના સિદ્ધાંતો દરેક જણ પોતપોતાની રીતે લાગુ કરી શકે છે.
જેમ કે જો કોઈ નોકરી કરતું હોય તો?
જો તમે કર્મચારી છો તો પણ તમે તમારા કામમાં 80-20 નિયમ લગાવી શકો. કયા કામ સૌથી વધુ મહત્વના છે એ ઓળખીને એને પહેલા કરો. ઈમેલ અને બીજા નાના કામો માટે બેચિંગ અપનાવી શકો. અને જો શક્ય હોય તો તમારા બોસ સાથે લવચીક કામના કલાકો કે અઠવાડિયામાં 1-2 દિવસ ઘરેથી કામ કરવા માટે વાત કરી શકો છો, પેલી ફેરિસની સ્ટ્રેટેજી વાપરીને.
ઓકે. અને જેઓ ઉદ્યોગ સાહસિક છે એમના માટે?
તેઓ વિચારી શકે કે પોતાના ધંધામાં કયા કામ એવા છે જે આઉટસોર્સ કરી શકાય, કયા કામ VNA સોંપી શકાય, જેથી તેઓ પોતે વધુ મહત્વના સ્ટ્રેટેજિક કામ પર ધ્યાન આપી શકે. કોઈ નવો આઈડિયા અમલમાં મૂકતા પહેલા માઇક્રો ટેસ્ટિંગ કરીને જોખમ ઘટાડી શકે છે.
અને અંગત જીવનમાં આ બધું કઈ રીતે કામ લાગે?
અંગત જીવનમાં પણ ઘણું કામ લાગે. ડ્રીમ લાઇનિંગનો ઉપયોગ કરીને પ્રવાસનું કે કોઈ નવી સ્કિલ શીખવાનું આયોજન કરી શકાય.
હા, બરાબર.
કોઈ મોટો નિર્ણય લેવાનો હોય, શહેર બદલવું, કારકિર્દી બદલવી, તો ફિયર સેટિંગ કરીને ડર પર કાબુ મેળવી શકાય. અને માનસિક શાંતિ માટે પેલી લો ઇન્ફોર્મેશન ડાયટ અપનાવી શકાય.
એટલે મુદ્દો એ છે કે નાના નાના પગલાં લઈને પણ શરૂઆત કરી શકાય છે.
બરાબર.
મારા માટે આ એક આખી ચર્ચામાંથી એક જે મુખ્ય શીખ મળીને એ છે કે આપણે જે પરંપરાગત માન્યતાઓ પકડી રાખી છે, સંપત્તિ એટલે શું, કામ એટલે શું, નિવૃત્તિ એટલે શું, એના પર સવાલ ઉઠાવવાની હિંમત કરવી જોઈએ. શક્ય છે કે જીવન જીવવાની કોઈ વધુ સારી, વધુ આનંદદાયક રીત હોય જે આપણે જોઈ જ નથી રહ્યા. અને પેલી ફિયર સેટિંગની ટેકનિક પણ બહુ શક્તિશાળી લાગી મને.
અને મને જે વિચાર સૌથી વધુ ગમ્યો એ છે મિની રિટાયરમેન્ટ્સનો. એ ખરેખર ક્રાંતિકારી છે. એ આપણે જીવનને લાંબા ગાળે ટાળવાને બદલે વર્તમાનમાં અત્યારે જીવવા માટે પ્રેરિત કરે છે.
સાચી વાત.
અને બીજું, ઓટોમેશન દ્વારા સમયની સ્વતંત્રતા મેળવવાની વાત એ પણ બહુ પ્રભાવશાળી છે. એવું લાગે છે કે ફેરિસે ખાલી સમસ્યા નથી બતાવી પણ એનું નક્કર સમાધાન પણ આપ્યું છે. કેવી રીતે કરવું એ પણ બતાવ્યું છે.
એકંદરે ધ 4-અવર વર્ક વીક આપણને યાદ અપાવે છે કે પેલી 9-થી 5ની નોકરી અને 65 વર્ષે નિવૃત્તિ એ કદાચ એકમાત્ર રસ્તો નથી, એક પસંદગી છે. આ પુસ્તક આપણને આપણી ધારણાઓને પડકારવા, અસરકારકતાને મહત્વ આપવા, ડરનો સામનો કરવા અને ટેકનોલોજીનો સ્માર્ટ ઉપયોગ કરીને સમય અને સ્થળની સ્વતંત્રતા મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે.
હા, એ માત્ર શા માટે નહીં પણ કેવી રીતે કરવું તેની એક બ્લુ પ્રિન્ટ જેવું આપે છે.
તો અંતે શ્રોતાઓ માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું આપણે ખરેખર આપણા સમય અને જીવનના નિયંત્રક છીએ, કે પછી અજાણતા જ કોઈ બીજાએ લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે જીવી રહ્યા છીએ? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.